Kegiatan ini tentunya bagi jalan-jalan tulis muka kata dan ikhlas.
उपदेश स्तुति यदि मिथ्या ठाकुर थासे आचार्य देव ने तीर्थंकर भगवान आचार्य देव वंदवा योग्य छे ए तीर्थंकर भगवान ने आचार्य भगवान के लिए जेने कांति थी दशे दिशा ने निर्मल करे छे एवी जेमनु शरीर छे जेना तेज थी सूर्य सूर्य ना तेज पण जेनी आगळ झूका पड़े એવું જે એમનું તેજ છે એવી જે એમની કાંતિ છે કે જે એમની કાંતિ ફેલાય દશે દિશા નિર્મળ થઈ જાય એનું શરીરનું રૂપ એવું છે કે બીજાના મનને હરી લે એવી શાંત મજાને એવું એમનું રૂપ છે જગતમાં કોઈનું એવું આકર્ષક રૂપે ન હોય કે જ્યાં એને માણસોની દ્રષ્ટિ સમજી જાય છે એવું ચેતનમાં બિરાજી ગયેલા આત્મા અને પાછા તીર્થંકર ભગવાન એમનું શરીર એવું એવી રીતે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે એની દિવ્ય ધ્વનિ એવી હોય છે સાક્ષાત કાનમાં જેને અમૃત વર્ષ કરે સુખ અમૃત વર્ષાવતા હોય એવી તેમની વાણી હોય છે વાણીમાં અનંત રહસ્ય આવે તો આવે છે પણ જાણે સાંભળવામાં જાણે અમૃત વરસતા હોય એવી એમની વાણી છે એની શાંત ઉપશમ રસ મુદ્રા એવી છે એવું એમનું રૂપ છે અને ઉપશમ રસ મુદ્રા એવી છે એવી રીતે સ્તુતિ કરવાનું કરે છે ભગવાન તમે આમ કહેશો શરીર ને આત્મા જુદા તા બધી સ્તુતિ બધું મિથ્યા થશે આ સ્તુતિ કરવાનું આચાર્ય દેવ કે તું વ્યવહાર ને નિશ્ચય એ બે ને સમજતો એના હું પ્રશ્ન કરે છે વ્યવહાર થી ભગવાન ની સ્તુતિ એમ કરવામાં આવે છે પણ નિશ્ચય નથી યોગ્ય નહીં દેહ ગુણ કેવળી ગુણ દેહ ના ગુણ તે કેવળી ના ગુણ નથી જે કેવળી ગુણ ને સ્તવે તે પરમાર્થ કેવળી ના ગુણ ની સ્તવના કરે એ ભગવાન ની સ્તવન કરે છે હું સમજતો નથી ચાંદી ને સોનું ભેગું ગાળીને એક કરવામાં આવે તો સોનું ઘોડું છે સોનું છાસ્યું થઈ ગયું એમ કહેવાય ધોળું પણ કઈ સોનું ધોળું નહીં થાય ચાંદી અંદર ભેગી ભરી ગયું છે એટલે સોનું અને ચાંદી બે જુદા તે જુદા જ છે એક થતા નથી શરીર ને આત્મા જુદો તે જુદો જ છે એક થતો નથી પરમાર્થે તો સોનું અને ચાંદી બે જુદા જ છે એ કાંઈ એક નથી એમ ભગવાન ને શરીરના ગુણ થી ભગવાન નું સ્તવન કરવું એ વ્યવહાર છે ભગવાન નો આત્મા જુદો અને શરીર જુદા છે જેમ સોનું ને ચાંદી જુદા છે એમ ભગવાન નો આત્મા અને શરીર બે જુદા છે એને ભેગું મિશ્ર કરીને દોનું સોનું ધોળવું એમ બધું કહેવાય પણ સોનું તો પીળું છે ચાંદી ધોળી છે એમ ભગવાન ને કહેવાય કે ભગવાન નો રંગ કેવો ભગવાન સફેદ છે ભગવાન પીળા વર્ણે છે ભગવાન લાલ વર્ણે છે એ બધું ભગવાન ના શરીર ને આશ્રય કહેવાય છે અંદર જો તો ભગવાન ને અવર્ણ અરસ કોઈ વર્ણ નથી ચૈતન્ય ભગવાન એ બધા તીર્થંકર ભગવાન ના રંગ રૂપ ની સ્તુતિ કરવામાં આવે છે એ શરીર ને શરીર ને કરવામાં આવે છે સોનું પીળું સોનું જુદા એનું દ્રષ્ટાંત આચાર્ય ભગવાન નું આપ્યું છે ભગવાન નું સ્તવન કરવાથી તો ભગવાન નું સ્તવન કરવા આવે શાસ્ત્ર માં તો ભગવાન નું આત્મા જુદો ભગવાન નું શરીર જુદું બધાના શરીર આત્મા જુદા પણ ભગવાન ના શરીર આત્મા જુદી તો સ્તુતિ કેવી રીતે વ્યવહાર સ્તુતિ છે પરમાર્થ સ્તુતિ નથી પરમાર્થ સ્તુતિ તો એનું નામ કહેવાય કે ભગવાન ને કેવા ગુણ પ્રગટ થયા છે ભગવાન ને અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અને બળ ભગવાન ની પ્રાપ્ત અંતરમાં થઈ અંતરમાં પ્રગટ કરીને જે બિરાજી રહ્યા છે એ ભગવાન છે આ તો શરીર છે તો પણ શરીરમાં એ ભગવાન એવા છે તે શરીરથી સ્તુતિ કરાય આત્માની સ્તુતિ કરે છે, ઓલી વ્યવહાર સ્તુતિ છે અને ઓલી પરમાર્થ સ્તુતિ છે. આચાર્યદેવ આગળ તો અંદરનું જીતી મૂળ જ્ઞાન સ્વભાવથી અધિક જાણે આત્મા એ નિશ્ચય સ્તુતિ લઈ ગયા છે. ભગવાનની સ્તુતિ તો એમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત બળ જે પ્રગટ થયો છે, અનંત આનંદ પ્રગટ થયો છે, એ ભગવાનનો આત્મા લક્ષમાં રાખીને એ સ્તુતિ કરે તો એ સ્તુતિ, આ તો શરીરની સ્તુતિ. પણ ભેગી સાથે શરીરની સ્તુતિ જેને ભગવાન ઉપર ભક્તિ છે એને શરીરની સ્તુતિ પણ ભેગી આવ્યા વગર રહેતી નથી. ભગવાનનો દર્શન કરે, વંદન કરે, ભગવાન તમે આવ્યા છો, તમારી વાણી તો કોઈ અપૂર્વ છે, ભેદ જ્ઞાન કરાવે એવી તમારી વાણી છે, મેઘ ગાજતું હોય એવી તમારી વાણી છે, કે તમારું રૂપ એવું છે ઇન્દ્રોના રૂપ તમારી આગળ ઝાંખવા પડે છે. જગતમાં કોઈ વસ્તુ આશ્ચર્યકારી જગતમાં નથી. તમારો આત્મા તો જુદો જ છે, પણ તમારું શરીર પણ એવું છે, ક્યાંય જોવાનું મન ન થાય એવું ભગવાન તમારા જ દર્શન કર્યા કરે. એવા તમારું કોઈ અપૂર્વ શરીર પણ કોઈ અપૂર્વ છે, જગતમાં કોઈનું ન હોય એવું અલૌકિક શરીર તમારું છે. એટલે શરીરના દર્શન એ કઈ જુદા છે. લોકમાં કોઈને જોવાનું મન કરે, એક વાર પ્રભુ તમને એક દર્શને એક કસે દેખે તો બીજી એનું જન્મ નેત્ર ક્યાંય ટકી નહીં. તમારા દર્શન જો ભક્તિભાવથી કરે તો એવું તમારું શરીર પણ હોય છે. તમારી વાણી સાંભળે તો કોઈની વાણી સાંભળવી ગમે નહીં, એવું એવી તમારી વાણી ને એવું તમારું શરીર, તમે બધી રીતે પરિપૂર્ણ છો એવી સ્તુતિ કરવામાં આવે છે. એની વર્ણન કરવાથી ભગવાનનો આત્માનું વર્ણન થતું નથી. વર્ણન કરે નગરી તમને થાય વર્ણન, નગરીનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી. એમાં શરીરરૂપી નગરીનું વર્ણન કરવાથી આત્મા ભગવાન એનું વર્ણન નથી આવતું, પરંતુ શરીરનું વર્ણન આવે છે. નગરનું વર્ણન કરે કે ન્યાય રાજા કેવી ગઈ, એનું નગર કેવું છે, એના ગઢ ને કોટ બધા આકાશ સુધી પહોંચી ગયા છે, આકાશ ને પી ગયું છે. એની બગીચાઓની પંક્તિ એવી છે કે જેને પાતાળ ને પી ગયું, ક્યાંય જગ્યા જ નહીં, એવા એના બગીચાઓ છે. એમ નગરનું વર્ણન કરવાથી કઈ રાજાનું વર્ણન થતું નથી. રાજાનું વર્ણન સીધું છે, રાજાનું વર્ણન રાજા ઉપર, રાજા કેવો પ્રતાપશાળી છે, રાજાનો સ્વભાવ કેવો છે, રાજાનું શરીર કેવું છે, રાજા કેવો શક્તિશાળી, એમ રાજાનું વર્ણન. પણ રાજાનું નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી. એમ શરીરનું વર્ણન કરવાથી આત્મા ભગવાનનું વર્ણન થતું નથી. બે જુદા, અત્યંત જુદા છે. ભગવાને શું કર્યું, ભગવાને ભેદ જ્ઞાન કરી, મૂળ દશા ધારણ કરી, ભગવાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, ભગવાને શ્રેણી માંડી, ભગવાને અંતરમાં બિરાજી ગયા. એ અંતરની સાધના અને સાધ્ય સાધકની વાતમાં જે ભગવાનનું વર્ણન આવે એ વાત જુદી, આ તો શરીરનું વર્ણન છે. જેમ ભગવાન દરેકના શરીર આત્મા જુદા, ભગવાનના શરીરને આત્મા પણ જુદા જ છે. ભગવાનને તો આત્મદ્રષ્ટિથી જો કે ભગવાનનું દ્રવ્ય શું છે, ભગવાનના ગુણો શું છે, ભગવાને શું સાધના કરી છે, ભગવાનની પર્યાયો શું પરિણમી રહી છે, એમ તું જો તો એમાં ભગવાનને એવા ભગવાનને ઓળખવાથી તારો આત્મા ભગવાન ઓળખાશે. પણ ભગવાનનું શરીર જોવાથી કે આત્મા ઓળખાય નહીં. જે ભગવાનના દ્રવ્યગુણ પર્યાય ને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાય ને જાણે, પોતાના દ્રવ્યગુણ પર્યાય ને જાણે એ ભગવાનના દ્રવ્યગુણ પર્યાય જાણે. પણ ભગવાનના શરીરમાં પણ અતિશય હોય છે, ભગવાનની વાણીમાં પણ અતિશય હોય છે. ભગવાનના દ્રવ્યગુણ પર્યાય પર નજર મૂકવાથી એને આત્મા ઓળખાય, એને સમ્યક દર્શન થાય, એને આગળ જાય જુદી વાત. પણ ભગવાનના દર્શન માત્રથી કે ભગવાનના વાણી સાંભળવાથી એની ભક્તિભાવથી જીવોને ભેદ જ્ઞાન થવાનું નિમિત્ત છે. ભગવાનનું શરીર ને ભગવાનની વાણી, ભગવાનના દર્શન કરે કેટલા ભાવોનું ઘણાને જ્ઞાન થયું, કેટલાકના ભાવોનો અભાવ થયો. ભગવાન તમારા દર્શન માત્ર કે આમ થાય છે એમ આવે છે. ભગવાન તમારી વાણી સમણ વાણી ની તો સમજ, પણ દર્શન માત્ર થી જીવોના ભાવ નો ભાવ થાય છે. પોતે એવી ભક્તિ ભાવ થી જોવે છે. ભગવાન નિમિત્ત માં પણ એવું છે, ભગવાન ની આત્મા ની તો શું વાત, કોઈ કોઈને કરી શકતું નથી, છતાં ભગવાન ની શરીર માં ને વાણી માં એવું નિમિત્ત પ્રબળ થાય છે. ઉપાદાન તૈયાર હોય તો એને એવી અસર કર્યા વગર આવા ભગવાન જગત માં કઈ જોયા જ નહીં. આવું એમનું આત્મામાં જેમ લીન થઈ ગયું, એવું એમનું શરીર કેમ જુદું જ છે, જગત થી જુદું જ શરીર છે એમ વિચાર કરીને કઈક જુદું થઈ જાય. કયું એવું ભગવાન નું શરીર એટલે ભગવાન ની વાણી એટલી, પણ એ ખ્યાલ રાખ ભગવાન નું શરીર જુદું ને આત્મા જુદો છે. શરીર ની સ્તુતિ ને આત્મા ની સ્તુતિ બે જુદી સ્તુતિ છે, બે એક નથી, નય વિભાગ થી સમજ. ભગવાન ને ઓળખે પોતાને ઓળખા વગર યથાર્થ ઓળખે ભગવાન આનંદ ગુણ સ્વરૂપ આત્મ ચૈતન્ય ભય એને પ્રગટતા કરીને ભગવાન એમાં બિરાજી રહ્યા છે. કોઈ અપૂર્વ આત્મા અપૂર્વ ચમત્કારી આત્મા એને પ્રગટ થયો છે એવા ભગવાન છે. એનું શરીર પણ જાણે આત્માને બતાવતું એવી નિમિત્તની પ્રબળતા એના શરીરમાં પણ હોય. ભગવાન નું શરીર પણ શરીર શરીર ને આત્મા જુદા બતાવતું હોય એવું શરીર પણ એવું છે કે જો અમે આત્મામાં બિરાજી ગયા જો આ શરીર થી જુદા પડી ગયા છે, એમની હાર જુદી થઈ જાય, એમની જોવાનું જુદી થઈ જાય, એમની વાણી જુદી થઈ જાય, એ બીજાને એમ દેખાય તો ભગવાન તો શરીર ને આત્મા બધું જુદું હોય એવું બીજાને જોવાનું નિમિત્ત બને છે. જે એવી દ્રષ્ટિથી જોવે એને ભગવાન કે આ ચર્મ ચક્ષુ થી જોતા નથી, આંખો મળી તો નાશા કરી દ્રષ્ટિ. ભગવાન તો અંતર માં બિરાજી, અંતર નેત્ર થી જોના નથી. ભગવાન ની ઓમ ધ્વનિ નીકળી તો બીજાની જેમ કઈ રાગ થી બોલતા નથી, તો ઓમ ધ્વનિ નીકળે છે. હાલવાનું બીજાની જેમ હાલતા પણ નથી, અધર હાલે છે, કોઈના આશ્રય ની જરૂર પડતી નથી. ભગવાન આખું એમનું આખું શરીર ની ક્રિયા બધી જુદી થઈ ગઈ છે. આ તો સ્તુતિ ની વાત છે કે વ્યવહાર સ્તુતિ ની નિશ્ચિત સ્તુતિ બી જુદી વસ્તુ છે. શરીર ને આત્મા બી જુદા, ભગવાન ના ભગવાન નો આત્મા ને ભગવાન નું શરીર બે જુદું જ છે. કે એ સ્તુતિ વ્યર્થ ઠરતી નથી, પણ એવું નય વિભાગ છે, વ્યવહાર થી એવી રીતે સ્તુતિ કરવામાં આવે છે. જે વ્યવહાર થી સ્તુતિ કરે એમ કરે, અને ભગવાન આત્મા કેવળી ના ગુણ નું સ્તવન જુદું છે. 1008 ના ભગવાન તમે 1008 ના તમને લક્ષણ હશે, એ બધું શરીર નું છે. પણ એવી રીતે સ્તુતિ ઇન્દ્રો પણ કરે, શરીર ની એ કરે ને આત્મા ની એ કરે, બધી સ્તુતિ કરે, પણ શરીર જુદું ને આત્મા જુદું છે. હવે ભગવાન ના સ્વરૂપ ના વિચાર કરે તો પોતાના આત્માને ઓળખે. પોતે ભગવાન ના સ્વરૂપ ને ઓળખતો નથી. અહિયાં ન્યાર્યું છે, ઓભી કોભી રૂઢિગત બધું કર્યા છે. સમંત બધા આચાર્ય બધા કેવી ભગવાન ની સ્તુતિ કરે છે. ભક્ત ભક્તિ ની નદી નદીઓ વહેવરાય, ભક્તિ ના સ્તોત્ર રહે છે. એમને ખ્યાલ છે શરીર જુદું ને આત્મા જુદો, જેવું ભગવાન નું શરીર જુદું છે ને આત્મા, તો પણ ભક્તિ ની તો નદી વહેવરાય છે. ભક્તિ ગંગા ભગવાન ની સ્તુતિ કર, પણ સમજવાનું કે આત્મા જુદો અને શરીર જુદું એ જુદી વસ્તુ છે. ભગવાન નું આત્મા ને શરીર બે એક થઈ જતા નથી, જુદા થી જુદા છે. ભગવાન અંતર માં બિરાજી ગયા એટલે એમનું શરીર પણ એવું થઈ ગયું છે જગત થી જુદું, સર્વાનુશાન. અને પાછું લોકોના મનને હરનારા અને સૂર્યના તેજને ઝાંકનારા. જગતમાં એમ નથી કોઈ ઊંચું જ નથી, સૂર્ય ચંદ્ર બધા ઝાંખા પડે એમની માટે. એમની વાણી બધા થઈ જુદી બધી ઝાંખું પડે. ચરણોમાં મુકત નમાવે છે, શિર નમાવે, રાજાઓ આવીને નમાવે છે. કૃષ્ણ ભગવાન છે એટલે એને કલ્યાણીકો પણ, જે દેવલોકના દેવો જેને પુણ્યની કઈ ખામી નથી, જે પુણશાળી કહેવાય છે, એ દેવલોકના ઇન્દ્રો આવીને ભગવાનના કલ્યાણીકો જોઈએ છે. તો કે છે અમારે આદર વાયુ ભગવાન છે, અમે આ ઇન્દ્ર નો અવતાર થયા પણ અમે ભગવાનની સ્તુતિ અને કલ્યાણીકો જોવા માટે. ભગવાન ગર્ભમાં આવે ત્યાં રત્નોની વર્ષા કરે છે, ભગવાન આવે ત્યાં જન્મ કલ્યાણીકો વખતે મેરુ પર લઈ જાય છે, બધા ઇન્દ્રોના ટોળા ઉતરે છે, હાથીના રૂપ કરીને આવે ભગવાન. શક્રેન્દ્ર ઓલા બીજા દેવ, બીજા દેવ હાથીને રૂપ કરીને આવે, શક્રેન્દ્ર એ હાથી ઉપર આવે છે. એની ઇન્દ્રો ને પણ જગત માં સર્વોત્કૃષ્ટ ભગવાન છે. માટે ભગવાન નું જેટલું કરીએ એટલું ઓછું છે. હે ભગવાન, તમારી શું સ્તુતિ કરે. આચાર્ય પણ કહે ઇન્દ્રો અને ગંધર્વો પણ તમારા ગુણો ગાઈ શકતા નથી, હું શું ગાઈ શકું. ચક્રવર્તી ને વાસુદેવ આવીને ભગવાન ના ચરણમાં મળે છે. ભગવાન ને સ્તુતિ ભક્તિ કરવા જાણે ઇન્દ્રો એ બધું રાખ્યું હોય એમ જાણે ઇન્દ્રો કલ્યાણીકો ઉજવવા આવે છે. મનુષ્યો તો કરે પણ ઇન્દ્રો, ઇન્દ્રો નો તો જેમ હક જ હોય એવી રીતે છે. પાંચ કલ્યાણી ઇન્દ્રો આવે છે, બીજા દેવોને સાથે લેતા આવે પણ પોતે ઇન્દ્રો પોતે જ આવે છે. શક્રેન્દ્ર જે એની સાથે સુધર્મ, સુધર્મ ની સાથે મહેન્દ્ર ને સનત કુમાર બધા આવે છે. આસન કંપે છે એનું શ્લોક માં ભગવાન નો અવતાર થયો છે, એ ભગવાન નો ઉત્સવ કર્યો છે. આખી નગરી સંભાળી, આખી નગરી સુધી થઈ અયોધ્યામાં જે જન્મે છે મોટે ભરત ક્ષેત્ર બધે જુદા જુદા નગરીમાં જન્મે છે. ઇન્દ્રો આવીને બધું ઇન્દ્રો જ કરે છે, એનામાં વધારે માં વધારે જે કરવાની શક્તિ એમાં છે એ આવીને કરે છે. હાથી આવીને નગરીની પ્રદક્ષિણા માં આત્માની તો મહિમા, પણ એ તીર્થંકર ભગવાન જન્મે જન્મે ત્યાંથી મહિમા, ગર્ભમાં આવે ત્યાં મહિમા. રાજા સાહેબ 6 મહિના પેલા માતાના ઘરે રત્નો ની વર્ષા થશે નગરીમાં. આ ભરત ક્ષેત્ર ની અંદર જ માતા પિતાના ઘરે રત્નો ની વર્ષા થવાની છે. ભાઈ કીધું ને વ્રત નહીં તો છાણ નહીં તો એ આવે છે. મા પદ્મ તીર્થન કરે થશે, સાક્ષ છે આગળની સાક્ષ, જેને વ્રત ન કરે ને છાણ નહીં, માત્ર અંતમાંથી જેને આત્મા જ પ્રત્યે હોય એટલે વ્રત પછાણારે એનું સગન નથી. મા પદ્મ તીર્થન કર થશે, સાક્ષ છે આગળ મહાપદ્મ તીર્થન કર થશે. અંતર પ્રેમ ભગવાન ની ઇન્દ્રો આવી જાય માતાના ઘરે રત્નો ની વર્ષા થશે. 6 મહિના પેલા ત્યાં પણ એમને સાતા થઈ જાય છે, પણ 6 મહિના પેલા એ રત્ન ની વર્ષા થવાની ભરત ક્ષેત્ર માં. આ ઇન્દ્ર નું આવાગમન બંધ થઈ ગયું, ઇન્દ્ર નું આવાગમન ચાલુ થશે. ધર્મ એટલે જુગલ કાળ હતો એટલે દેવ મહેશ બાંધતા હતા, કઈ મુનિ દશા કે એવું કઈ હતું નહીં. ઋષભદેવ બાબા નું જન્મ થયું એ બધું ચાલુ, એમની વાણી છૂટ્યા પછી મુનિ ને બધું ચાલુ, બધું ચાલુ થયું. આ પછી ઉતરતો કાળ છે, પછી એમાં ચડતો કાળ એ વિચારશે મહાપદ્મ ભગવાન. હુંડલ સર્પેણી કાળ છઠ્ઠો વારો આવશે, ત્યાર પછી નો યારો આવશે, ચોથો વારો આવશે. ત્યારે કાળમાં હજી બધું રિદ્ધિ સિદ્ધિ વાળું અને બધું ચડ્યા છે. ભગવાન નું આયુષ્ય ત્યારે 84 લાખ પૂર્વ નું હતું એ વખતે જુગલ ના કાળ. પણ આ પછી અવસરપીણી ચાલુ થઈ ગયું, અવસરપીણી માં ઓછું થતું ગયું. થોકડા ગંધ મુનિ થતા હતા જે ઋષભદેવ ભગવાન હતા, કેટલા એમના પુત્રો ને કેટલા ભરત ચક્રવર્તી ને કેટલા 99 પુત્રો તો એ દીક્ષા લઈ લીધી, બીજા પાછા વાહી થી પાછી ભરત ચક્રવર્તી ને પુત્રો એ કેટલા એનો આંકડો નથી, કે આ તો 99 પુત્ર દીક્ષા લઈ લીધી, ભરત ચક્રવર્તી ના પુત્ર એ દીક્ષા લઈ લીધી. થોકડા ગંધ લીધા તીર્થંકર ભગવાન તો મહા તીર્થંકર ભગવાન ની તો શું વાત, પણ આ કાળ નીચે આવતો ભગવાન જન્મે એ મહાપુન પૂન હોય ત્યારે અહીં જન્મ છે. ઋષભદેવ ભગવાન પછી આતરું ઘણું કરી ગયું છે, 50 લાખ પૂર્વ થઈ જાય. મહાપદ્મ ભગવાન આમ બધું જાણીતું, બધાને શ્રેણીક રાજા ને બધું પરિચિત લાગે છે. મહાવીર ભગવાન આ વખત માં શ્રેણીક રાજા થઈ ગયા છે ને એટલે
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.